પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની દિવ્ય કૃપાથી ભક્ત ચિંતામણી ગ્રંથના દ્વિતીય દિવસના દ્વિતીય છત્રનો મંગલ પ્રારંભ. ભગવાન શ્રીહરિના દિવ્ય પૃથ્વી ઉપર પ્રાગટ્ય પછી ભગવાનના સૂત્રના રૂપમાં નામકરણ, બાલચરિત્ર, અયોધ્યાગમન, ભગવાનનો અભ્યાસ અને યજ્ઞોપવિત 22 અધ્યાયમાં સ્વામીએ સૂત્રના રૂપમાં રોચકતાપૂર્વક અદ્ભુત વર્ણન કર્યું. ભગવાન હવે બ્રહ્મચર્ય ને સ્વીકૃત કર્યું છે. ભગવાન વર્ણિરાજને, ભગવાન શ્રીહરિને સગા સંબંધી સંસાર મોહ માયાનો ત્યાગ કરી ભગવાનનું લક્ષ્ય છે અનંત જીવાત્માઓનું શ્રેય કલ્યાણ. પણ આ પૃથ્વી ઉપર ભગવાન શ્રીહરિ જે સદ્ધર્મના સ્થાપન માટે પધાર્યા છે, વેદની અંદર રહેલા જે સૂત્રો છે, જે પરંપરા છે, એને પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કરવા માટે ભગવાનનું આગમન છે. ભણવાના નિમિત્તે ભગવાનને ગૃહ ત્યાગ જ કરી દેવો છે, પરંતુ મામાએ પોકારીને કીધું કે મા બાપને પાળવા પાછા વળો. ભગવાન શ્રીહરિ પાછા વળી ગયા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની જે સંસ્કૃતિ છે એ જયારે લુપ્ત થપ્રાય થઈ રહી હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે ભગવાન ખુદ અનુકરણ કરે છે. કોઈ પણ માણસને વાર્તા કરતા પહેલા એ વાર્તા આપણા જીવનમાં ચરિતાર્થ હોવી જોઈએ, નકર વાતો માત્ર વાતો જ બની રહે. મહારાજ અનંતના સુખને માટે વિચાર્યું કે હું જો મા બાપને છોડીને જતો રહીશ તો શાસ્ત્રનો એવો મત છે કે મોટા માણસો જાય એની પાછળ નાના માણસો આંખો મીચીને જાય. મહાજનો એન ગતઃ સપંથા, મોટા માણસો જે માર્ગે જતા હોય ત્યાં પાછળ પછી સામાન્ય પ્રજા ચાલવાની છે. હું જો મારા મા બાપને દુઃખી કરીને નીકળી જઈશ તો પાછળની પ્રજા મારો દાખલો લેશે કે આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા આવેલા ભગવાન એ મા બાપને રડતા મૂકીને જતા રહે તો મા બાપને રડાવવા એ અધર્મ ન કહેવાય, એ ધર્મ થઈ જશે. એટલે મહારાજ પાછા વળ્યા છે મા બાપને સેવવા માટે, મા બાપને પૂજવા માટે. સ્વામી આગળ ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર પછીની કથાનું શ્રવણ કરાવે છે. ઉપવિત ઉત્સવ પૂરો થયો, સુંદર સારું નિદાન, ત્યાર પછીની જે વાર્તા સહુ સાંભળો થઈ સાવધાન. ધાર્યા ધર્મ હરિએ બહુ, જે જે કહ્યા ગુરુ દેવ, માત પિતાની મહાત્મે કરે છે બહુ સેવા, પણ અખંડ રહે છે અંતરે ઘર ત્યાગ કરવા ઘાટ, ક્યારે મેલીશ આ ઘરને હું ક્યારે લઈશ વનવાટ, જે અર્થે આ અવતાર છે તે કરીશ હું કહીએ કાજ, ધર્મ સ્થાપુ અધર્મ ઉથાપી એમ વિચારે મહારાજ. મા બાપની સેવા કરે, માત પિતાની મહાત્મે કરે છે સેવા. સેવાને બે પ્રકાર હોય પાછા. આપણે ત્યાં પેલા વેઠની પરંપરા હતી, વેઠની પરંપરા ખબર ને, પેલાના રાજા મહારાજાઓ, ગામધણીઓ, મોટા માણસો પોતાની પ્રજા પાસે વેઠ કરાવતા. વેઠ કરાવવા માટે જાય એમાં કઈ ઠેકાણું ન હોય, પણ જે મહાત્મે કરીને, ભાવે કરીને, પ્રેમે કરીને થાય એનું મહત્વ છે. ભગવાન સેવા કરે છે માત પિતાની, મહાત્મા એ સહિત સેવા કરે છે. ઘરમાં રહેવાનો જરા પણ લગાવ નથી, ગૃહ ત્યાગની અંતરમાં દ્રઢ અપેક્ષા છે, છતાં પણ માત પિતાના બંધને કરીને અહીંયા રહ્યા છે. શાસ્ત્રો એમ કહે છે કે જગતના બધા બંધનથી આ જીવ મુક્ત થઈ શકે છે, પણ છેલ્લા શ્વાસ સુધી માત પિતાના ઋણ અને બંધનમાંથી કોઈ મુક્ત નથી થઈ શકતો. સત્સંગી જીવન ગ્રંથમાં અમારો દીક્ષા વિધિ સાધુનો ભાગવતી દીક્ષાનો વિધિ બતાવ્યો છે. ભાગવતી દીક્ષા લીધા પછી આ સંસારના તમામ સંબંધ આ શરીર સાથેના જીવ સાથેના છૂટી જાય છે. કાંઈ લેવા દેવા નહીં. જમીન જાગીર ભાઈઓ બહેનો ભત્રીજા મામા કાકા કોઈ બી હોય એનો સ્નાનનો અને સૂતકનો અમારે કોઈ વ્યવહાર નહીં. આ શરીરનો સહોદર ભાઈ અક્ષરવાસી થઈ જાય એના સમાચાર મળે તો અમારે સ્નાનનો કરવું પડે. સૂતક જ નથી, એની સાથેના સંબંધ બધા લુપ્ત થઈ ગયા છે. પણ સતાનંદ સ્વામી સત્સંગી જીવનની અંદર માત પિતા સંબંધથી મુક્ત જીવાત્માને ન કરી શકે. સ્વામી સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યું, જનક જનની માતાને પિતાના મૃત્યુના અવસાનના સમાચાર મળે એટલે સાધુ હોવા છતાં એને પહેરેલે વસ્ત્રે સ્નાન કરે પછી એ શુદ્ધ થાય. સૌ વસ્ત્રે સ્નાન કરી લેવાનું, પછી બીજા તમારા જે 13 દિવસના બધા સૂતક ને એ કાંઈ ન લાગે, પણ એકવાર સ્નાન કરવા માત્રથી શુદ્ધથી એટલો તો લગાવ રહે જ. કારણ કે જેને ધર્મ અર્થ કામ ને મોક્ષ 4 પુરુષાર્થ આપે એવું શરીર આપ્યું છે, એટલે મહારાજે આ સદ્ધર્મને પ્રસ્થાપિત કરવા, માતૃદેવો ભવ પિતૃદેવો ભવનું સૂત્ર પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કરવા પોતાની માત પિતાની સેવામાં મહારાજ લાગી ગયા છે. અધમ નાતે ચાલણ હાર એવા અસુર જગે અપાર તેને મોહ પમાડીને મારું ધરા ધરા ધર્મ મા બાપની સેવામાં તો લાગ્યા, પણ પિતા ધર્મદેવ જે ભણ્યા હતા પિતાને જ ગુરુ બનાવ્યા અને પિતા પાસે વેદ શાસ્ત્રનો અભ્યાસ છે એનો પ્રારંભ કર્યો છે. મનમાં નિર્ધાર છે જ્યાં સુધી મા બાપ છે ત્યાં સુધી હવે એમનો ત્યાગ નહીં કરવો, આ નક્કી કરી લીધું. મહારાજને તો કાયમ ત્યાગ કરીને જવાતા, એટલે જાજા જીવનનો ત્યાગ થાય પછી કદાચ ભૂલી પણ જવાય આવો નિયમ થાય. પણ અત્યારે જે મા બાપનો ત્યાગ છે ને એ અસહ્ય ત્યાગ છે. છોકરા સામી સોસાયટીમાં જ રહેતા હોય, કાયમ એના દર્શન કરવા અને છતાંય જુદું રહેવું એ કેટલું અસહ્ય હશે. મા બાપ થી જુદા રહે અને ક્યારેક કલ્પના કરવી કે આપણો આવો વારો આવશે તો શું થશે. સંતાનો હોય, જેના સંતાનો હોય એને ક્યારેક મનમાં કલ્પના કરવી કે અમારી અવસ્થા થઈ ગઈ હશે, અમારા સંતાનો સામે રહેતા હશે, અમને એ બોલાવતા નહીં હોય, અમારે એના સહયોગની જરૂર પડતી હશે, તો એ હૃદયમાં કેવી વેદના હશે. ભગવાન સતત સાથે સેવામાં, ધર્મ અને ભક્તિની સેવામાં ભણ્યા છે એ ભણે છે પાછું. અને ધર્મદેવ પણ જે જે ભણ્યા છે એ વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ એ બધું જ ભણાવવા લાગ્યા છે. એક દિવસ ધર્મદેવ ભગવાન બાળપ્રભુને બોલાવ્યા, પોતાના હૃદયની બધી જે અભિપ્રાયો એને આપ્યા છે. રામપ્રતાપને બોલાવ્યા, મોટા ભાઈને બોલાવ્યા, મોટા દીકરાને બાજુમાં બેરાવી અને ભગવાન વર્ણિરાજ એ કોણ છે, આ હરિકૃષ્ણ છે એ કોણ છે, શું તારો ભાઈ છે, મારો દીકરો છે, નહીં આ સાક્ષાત પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે, વૈરાગ્યનું મૂર્ત સ્વરૂપ છે, એમ કરીને પોતાના મોટા દીકરાને, પોતાના વચેટ દીકરા ભગવાન શ્રીહરિ છે એનો મહિમા બતાવવા લાગ્યા છે. સુનો જ્યેષ્ઠ પુત્ર બડ ભાગી રે, આ તો થાશે અતિશય જાગી રે,
જુઓ આજથી એના ધણ રે, નથી કોઈ વાતની જોતણ રે,
ખાન પાન માહી નથી મન રે, નથી એ છતા વસન ભૂષણ રે,
મન મોટપને મારું તારું રે, નથી લાગતું એને સારું રે,
ગમતે ઘર સમૃદ્ધિ રે,
અતિ વૈરાગ્યવાન છે રે, નથી સંભાળતા નિજ દેહ રે,
તમ પાસે નહીં માગે કાંઈ રે, નથી માન એનું ઘર માઈ રે,
ખાવા પીવાનું પણ નહીં માગે રે, અતિ ઉદાસી છે વૈરાગે રે,
એમ જ્યેષ્ઠ પુત્ર જે જોખન રે, કહ્યા તાતે તે માન્યા વચન રે,
પછી સ્વસ્થ ચિતે થઈ તાત રે, અંતર માહી વિચારી વાત રે,
હવે વૃદ્ધ થયું છે આદે રે, માટે સહું શું તજુ છે સને રે,
હવે સાંખ્ય યોગને આસરુ રે, શ્રી કૃષ્ણ સ્વામીનું ધ્યાન ધરુ રે.
મોટા પુત્રને બોલાવી ભગવાન શ્રીહરિના મહેમાની વાત, રામપ્રતાપ જોખમને કહે છે, ભાઈ બેટા વર્ણિરાજ છે ને અતિ વૈરાગ્યવાન છે, બાલ્યાવસ્થા છે છતાં પણ કોઈ પદાર્થમાં પ્રીતિ નથી, માટે એનું જતન કરીને રાખજો, ગમે ત્યારે જતા રહેશે, આ ચેતવણી, આનો કઈ ભરોસો નહીં, કઈ નક્કી નહીં, આ તો વૈરાગ્યવાન છે, અતિ વૈરાગ્યવાન, ગમે ત્યારે આ સંસારનો ત્યાગ કરીને જતા રહેશે. રામપ્રતાપે પણ પિતાની વાત માની. અમુક ભલામણો વડીલો કરવા લાગે ને ત્યારે સંતાનો એ સમજી જવું, કદાચ હવે જાજા દિવસ આપણી સાથે રહે કે ન રહે, એની હૃદયની સંવેદનાત્મક ભલામણો હોય, બધી કોઈ દી ન કહેતા એવી વાત મળે કરવા, કોઈક વાર હોય એક ગાંઠ પણ હોય, પણ મોટા ભાગે એના છેલ્લા સમયની એ નિશાનીઓ હોય, એવી ભલામણો હોય કે જે કોઈ દી ન કરતા હોય. ઘણા દિવસ થઈ ગયા કોઈ દિવસ આવું ન કીધું, આજે રામપ્રતાપભાઈને પિતા ધર્મદેવે આવી ભલામણ કરી એટલે રામ પ્રતાપભાઈ ને પણ મનમાં એમ થયું, પિતા આવી કેમ વાત કરે છે, પોતે અહીંયા સાથે છે, બેઠા છે, છતાં પણ મને આવો ઉપદેશ આપે છે. અને રામ પ્રતાપભાઈ ના હૃદયમાં ક્રાસકો પડ્યો છે, પિતાની પણ સંભાળ રાખવી પડશે. ભગવાન શ્રીહરિને પણ સરસ ઉપદેશ પિતા ધર્મે આપ્યો છે.
પણ પોતાને હરિ છે પ્રહરે દેવાસી ખામણ છે સને હરે.
સુનો સુત હરિ વાત મારી રે, સુખદાયક છે અતિ સારી રે.
કહું છું તમારા હિતને સારું રે, માટે માન જો વચન મારું રે.
કહું છું સ્વધર્મ ભક્તિ વૈરાગ્ય રે, તેનો કરશો માં કે દી ત્યાગ રે.
જાજો રામાનંદ સ્વામી પાસરે, જો થાવો ઘર માંથી ઉદાસ રે.
રામાનંદ સ્વામી નો માહી માય રે, નથી જાતો મેં કયો જી ભય રે.
તે તો વસે છે સોરઠ દેશ રે, દિયે છે જીવને ઉપદેશ રે.
જાજો ધીરે ધીરે પૂછી વાટ રે, ઉતરી જાડી નદી ના ઘાટ રે.
એવી સાંભળી તાતની વાણી રે, સર્વે અંતરે લખી ધાણી રે.
પોતે વિદ્યાએ છે ગુણવાન રે, થયા ગુણ તે તાત સમાન રે.
વળી સુણે છે તાત મુખેથી રે, સર્વે શાસ્ત્ર સુંદર સુખેથી રે.
સુણી સુણી ને ગ્રહે છે સારે રે, નિરક્ષીર નો ખૂનીર ધારે.
ધર્મપિતાએ ભગવાન વરણીરાજને ઉપદેશ આપતા ગુરુદેવ રામાનંદ સ્વામીનો પરિચય કરાવ્યો. હજી રામાનંદ સ્વામીના દર્શન નથી થયા, પણ છતાં એમ કીધું તમે અતિ વૈરાગ્યવાન છો, કદાચ ઘર છોડીને જાઓ તો જ્યાં ત્યાં ભટકતા નહીં, સોરઠમાં રામાનંદ સ્વામી બિરાજે છે ત્યાં જઈને એમના શિષ્ય થઈને રહેજો. તમે છોકરાઓને ભાગ પાડી દો ને ત્યારે બધું બતાવો, હો કટકા કટકા કાઢીને બતાવો કે આટલું એટલું અમારા બાપ દાદાનું છે, આટલું અમે રેડ્યા છે, એટલી આ કમાણી કરી છે, અહીંયા ખેતર છે, અહીંયા વાડી છે, અહીંયા એક પ્લોટ તમને ખબર નથી રાખીને મૂકી રાખ્યો છે, આનો દસ્તાવેજ છે, એટલાને ઉછીના દીધા છે, એટલાને વ્યાજે દીધા છે, બધું કયો. ધર્મપિતાએ એક વાત જગતની ન કરી. ભગવાન શ્રીહરિને શું કીધું, જે તમારું નથી એનો પરિચય શા માટે આપ્યો? આપણે માનીને બેઠા છીએ કે આ બધું મારું છે, આ બંગલો મારો, આ ઘર મારું, આ ખેતર મારું. આપણું હોય તો આપણે કહીએ એમ કરવું જોઈએ, તો છ મહિનામાં વેચાઈ ન જવું જોઈએ. આપણે એમ કહીએ કે આ ગાડી મારી તો એ ભટકાવી ન જાય, એ ગમે ને ઉભી ન રહી જવી જોઈએ. આપણું હોય આપણે કહીએ એમ કરે ને. આપણે એમ કહીએ કે આ શરીર મારું, આ આંખો મારી, તો આ ચશ્મા હું કામ ચડાવવા, આપણી હોય તો ડાયરેક્ટ ન જોઈ શકે, એ આપણું કહ્યું તો કરતી નથી, આ હાથ મારા આપણું કહ્યું કરતા નથી, આપણું કહેવાય કોને? આપણામાં કયામાં હોય એ આપણું કહેવાય ને. જો તમે જો સંસારમાં નિત પ્રત્યે બનતી ઘટનાઓ છે કે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી પતિ પત્નીને બને નહીં એટલે છૂટાછેડા લઈ લે, એનું નહોતું તો છૂટાછેડા થયા ને, એનું હોત તો છૂટાછેડા નહોતા. આ શરીર આપણે આપણું જ માની લીધું છે એટલે આપણને એનું સુખ દુઃખ બધું થાય છે, પણ દુઃખ ક્યાં આવે છે? જ્યાં મારું મનાય છે ત્યાં જ દુઃખ આવે. જે મારું ન મનાય ને આપણને દુઃખ લાગે નહીં. આપણે બધા 10 જણા કામ કરતા હોય પણ બાજુ વાળાને કઈક વાગી જાય કે આપણા હાથમાં સંસ્કારો બોલે, આપણને કઈ ન થાય. કારણ કે શરીર આપણું નથી. તમે છાપા વાંચતા હો, ટીવી જોતા હો, ન્યૂઝ વાંચો કે ગાડીનું એક્સિડન્ટ થયું, બહુ મોંઘી ગાડી હતી, ભટકાણા, 4 જણા ગુજરી ગયા. એટલે આપણે વાંચતા વાંચતા શું કહીએ ખબર છે? દારૂ પીને દારૂ ઢીંચી નાખતા હોય ભટકાય જ ને, આવા કાળા બજારિયા મરી જ જાય ને એમ કહીએ. 3 દિવસ પછી ખબર પડે કે આપણા છોકરાઓ ફરવા ગયા હતા, એમાં એક આપણો ખગો ભાઈ નો દીકરો હતો. એટલે 3 દિવસ પછી શોક ની શરૂઆત થાય. ખબર ન હોય ત્યાં સુધી શોક થાય, જયારે મારું મના છે ત્યારે શોક ની શરૂઆત થાય છે, ત્યારે જ દુઃખ ની શરૂઆત થાય છે. પિતા ધર્મદેવે વર્ણિરાજ ને અદભુત ઉપદેશ આપ્યો. ભગવાન શ્રીહરિને ઉપદેશ આપતા, પોતાના પુત્ર ને ઉપદેશ આપતા એમ કહે છે કે તમે વૈરાગ્યવાન છો, વૈરાગ્ય ને સાચવીને રાખજો. આ વૈરાગ સાચો છે. તમે જે જાણ્યું છે કે આ જગત મારું નથી, વાત તમે સાચી પકડી છે, અને છતાંય ગૃહ ત્યાગ કરવાનો સંકલ્પ થાય તો ગુરુની પાસે જશો. તમારા સંસારના સંતો જગતના પદાર્થોનો ભાગ પાડીને આપજો છોકરાને. સગાવાલા, સ્નેહી મિત્રો, સારા નરસાનો પરિચય કરાવજો, સાથે સાથે એક સદગુરુનો પણ પરિચય કરાવજો. એને ક્યારેક પાછા વાળી શકે, એને ક્યારેક રોકી શકે, એને સાચો માર્ગ બતાવી શકે. ધર્મદેવે આ ઉપદેશ આપ્યો એક સાચા સદગુરુને. પણ તમે એમ કહો છો ક્યાં ગોતવા જવાય, જગતમાં જ્યાં જોઈને હરખા જ દેખાય છે, એ ગોતવાગ્ય ન મળે. આપણા જીવનમાં પાત્રતા હોય તો ગમે ત્યાંથી પ્રાપ્ત થાય. આપણું માર્ગદર્શન આપણે પાત્રતા કેવળવી પડે. ભાગવતજી એમ કહે કે સુખદેવજી મહારાજને ઋષિ મુનિનો શાપ થયો, 4 થી 7 દિવસે તારું મૃત્યુ થઈ જશે. જા શમિક ઋષિનો શાપ થયો. મોક્ષ આપ્યો આ ગુરુને ગોતવા માટે સુખદેવજી મહારાજ નીકળ્યા પણ ન જડ્યા. પણ જીવનમાં એટલી તાલાવેલી અને પાત્રતા મળીને તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગોતતા ગોતતા આવ્યા એમ કહેવાય છે. ભાગવતજી કહે છે સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગોતતા ગંગાને કિનારે આવ્યા. તો આંખો મીચીને થાકીને બેસી ગયો હતો, હવે ક્યાં ગોતવા ગુરુ. પણ પાત્રતા થઈ તો સુખદેવજી મહારાજ ગોતતા ગોતતા આવ્યા. શું ગઢડાવાળા મહારાજને ગોતવા ઉત્તર પ્રદેશમાં ગયા હતા? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને ગોતવા માટે ગઢડાવાળા ઉત્તર પ્રદેશ ગયા હતા? હજી ગણાય નથી જોયું છપૈયા, હજી ત્યારની તો વાત જુદી, હજી નથી જોયું ગણાય. તો કેવી પાત્રતા કેળવી હશે કે પુરુષોત્તમ નારાયણ ગોતતા ગોતતા અહીંયા સુધી આવ્યા. એટલે શાસ્ત્રો એમ કહે છે જીવનમાં પાત્રતા કેળવો. જગતમાં દેખાય છે બધું પદાર્થ આપણું નથી, બાહ્ય દ્રષ્ટિએ ભોગવીએ એનો યોગ લઈએ એ બધી વસ્તુ બરોબર છે. પણ એવું મારું ન મનાઈ જાય, જો કાલ નહોતો આપણું, આજે આપણું થયું તો આપણે એને આપણું માની લીધું. જમીનનું આદાન પ્રદાન કર્યું હોય તો દસ્તાવેજ આજ આપણો થાય તો આપણું થઈ ગયું. પછી કાલ જતું રહે તો દુઃખ થાય. કાલ આપણું નહોતું તો દુઃખ નહોતું, કાલ બીજાના હાથમાં તું તો દુઃખ નહોતું, આપણું થયું. પછી આપણા હાથમાંથી જાય છે એટલે આપણને દુઃખ ઊભું થાય. વાસ્તવિકતા એ છે કે આપણું છે નહીં, આપણે માનીને બેઠા છીએ આપણું છે. ગમે એટલી વાતો કરો તમે મૂકીને વહી આવવાના નથી, એ ખાતરી છે. પછી એ તમે છો ન્યા જ રહેવાનો છો. ખાલી એક વિવેક શીખવાનો છે, જ્યાં રહીએ ત્યાં જળકમળ વતરી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વિદેહી જનકનું દ્રષ્ટાંત આપ્યું કે જનક મહારાજ રાજ્યનો કારભાર કરતા હતા પણ એમાં એની રૂચિ નહોતી. ભગવાનના નોકર બનીને, ભગવાનના દાસ બનીને એ કાર્ય કરતા હતા. તો રાજ્યમાં સુખ આવે કે દુઃખ આવે એને કઈ લેવા દેવા જ નહોતા. એ તો એક નિષ્ઠાથી એનો કાર્યભાર સંભાળતા હતા. કોઈ જનક રાજાને જઈને કહ્યું રાજા તમારે મિથિલા નગરી સળગે છે, એટલે જનક રાજાએ હસતા હસતા શ્રીહરિના કાર્યમાં ભજનમાં હતા એટલે હસતા હસતા કીધું મિથિલા એમ પ્રદીપતા એમ નમે દહ્યતી કિંચન, મિથિલા નગરી બળે એમાં મારું કઈ બળતું નથી. કારણ કે હું આવ્યો ત્યારે મિથિલાને સાથે લાવ્યો નહોતો, એ મારા બાપ દાદાની વડીલો પારજીત મિલકત છે અને બળી જાય તો એની બળી જાય છે, હું તો વચ્ચે ટપક્યો છું અને વચ્ચેથી નીકળી જવાનો. સંવેદનાઓ ન થાય, સત્સંગના અભાવે મળેલી સંપત્તિ માણસને દુઃખરૂપ થાય, યાદ રાખજો. ગમે એટલી હોય હેઠા નથી બેસતા ને ગમે એટલું મળે તો, ઘણા બધા એવા હરિભક્તો હોય છે, મળે છે સ્વામી એટલું થઈ જાય ને પછી મૂકી દેવું છું બધું, કે એક સોદો હાલે છે કે જોઈ પોપડાનું પતી જાય ને કે તો એટલે આવે એમ છે, પછી કાંઈ કરવું નથી. બીજે વર્ષે પાસે ત્રણ પોપડા રાખ્યા હોય એક કાઢી લે, હવે આટલું થઈ જાય ને તો સારું. હવે એમ કરીને માણસને કઈ સંતોષ થતો નથી સત્સંગના અભાવે. હોય માણસ વાપરીને કેટલું વાપરી શકે, ગમે એટલું હોય તો યોગ્ય માર્ગે વાપરવામાં તો માણસ થાકી જાય. પછી આ કાલ ચૂંટણી ગઈ ને ઘણા નવરા થઈ ગયા છે, વાત અલગ રહી. એમ કોઈ જીત્યા કોઈ હાર્યા, એમાં ઘણા હારી ગયા, કોઈ ધન હારી ગયા, કોઈ સંપત્તિ હારી ગયા, કોઈ કાંઈ હારી ગયા, એ અવળે માર્ગે જાય એ વસ્તુ અલગ છે. પણ ધર્મદેવે જે ઉપદેશ આપ્યો, ભગવાન શ્રીહરિના અદભુત ઉપદેશ આપ્યો, એને ના ગુરુનો ઉપદેશ આપ્યો, કીધું ગુરુદેવ રામાનંદ સ્વામીને મળજો, તમારા સંતાનોને કોઈ સદગુરુને ભળાવજો, ભલે બિલકુલ ન આપી દો, તમારી સાથે જ રાખજો, પણ એ આડો અવળો જાય તો એને બે સાચા વાક્યો કહી શકે. તમે તો કહેવા માટે હવે સમર્થ નથી, વાત પાકી છે. કોણ કોના છોકરાને હવે આંખ કાઢીને કહી શકે, આંખ કાઢીને કહી શકે એવો સમર્થ રહ્યો વિચારો. શિક્ષક થી કઈ નથી કહેવાતો, તરત ફરિયાદ થાય, માવતર બાંધવા જાય. આપણે ને પરંપરા હતી છોટી રાખતા સાહેબ, સાહેબ છોકરી સાહેબ છોટી રાખતા, ખબર ને અમે ખાધે લઈ છું. અમારા જયરામભાઈ માસ્તર હતા, રણછોડ દાદા અને જયરામ દાદા બે માસ્તર હતા, આ મંડપ વાળાના બાપુજી ખોટી જ રાખતા. મંદિરમાં સ્કૂલ હતી આપણી પ્રાથમિક શાળા, ત્રણ ચાર પાંચ છ અને સાત ધોરણની સ્કૂલ ચાલતી હતી. સહેજે આગું પાછું થાય એટલે સીસમની હોટી રાખતા, અને કા કુકડો કરાવે, કાન પકડાવે, કાન પકડાવે મારે, અને ગુરુને ખબર પડે તો ગુરુ મારે, તને માર્યો હું કામ, તે કઈક ભૂલ કરી હોય તો જ માર્યો હોય. હમણાં છાપામાં ક્યાં ઓસ્ટ્રેલિયાની કઈક ઘટના બની કે પાંચ છ વર્ષના બાળકે પોલીસમાં ફરિયાદ કરી કે મારા મા બાપ મને વઢ્યા, એક એક એની માને 12 મહિનાની અને એના પિતાને 14 મહિનાની સજા કરી. કોર્ટે સજા કરી, તમારા છોકરાને તમારાથી કઈ કેમ શકાય. આ સંસ્કૃતિ અહીંયા આવવા મળી. આપણે ત્યાં ઘણું પનિશમેન્ટ હતું, અને જેથી કરીને આપણી વારસાગત જે પરંપરા છે એ જાગૃત હતી, ઉજાગર હતી. સંતાનો મા બાપથી મર્યાદામાં રહેતા હતા, બધી મર્યાદાઓ ચૂકાઈ જાય છે. કારણ કે માવતરને પણ એવું નથી કે સંતાનો આપણા ડાયા રહે, એ માવા ચોળતો હોય તો માવતર ચોળે જ ને, એ ઉભો ઉભો પકોડા ખાતો હોય તો છોકરા કેમ ન ખાય. ભર બજારે આપણી કેવી સંસ્કૃતિ, આપણી કેવી દિવ્ય પરંપરાઓ એ લુપ્ત થતી જાય છે. એટલે કથાઓના મહત્વ છે. આ કથા છે, 5-25 રૂપિયા ભેગા થઈ ગયા છે એટલે વાપરી નાખીએ, નડે નહીં એટલા માટે નથી. 5-25 જણા ભેગા થઈ આપણું માન સન્માન વધે કે આપણે કથા કરાવી એટલા માટે નથી. કથા જીવનનું માર્ગદર્શન છે. લઈએ તો કથા છે જીવનનું માર્ગદર્શન છે, આપણે લઈએ તો. નકર તો લોકો એમ કહે છે કે આ માંડવા નાખ્યા ને આ બધા કાલ વિખાઈ જશે, ખાધું પીધું ને જીવનમાં ન ઉતરે તો ખાધું પીધું ને રાજ કર્યું. આપણે જગતમાં ઘણું સાંભળીએ છીએ, જીવનમાં નથી ઉતારતા તો આપણા કામમાં નથી આવતું. ધર્મદેવે અદભુત ઉપદેશ આપ્યો, તમે વૈરાગ્યવાન છો વૈરાગ્યવાન રહેજો, ગુરુ રામાનંદ સ્વામીને મળજો, સોરઠની અંદર સીધાવજો, અને પછી પોતે જે ભણ્યા હતા વિદ્યાનો અભ્યાસ કરાવવા લાગ્યા. ભગવાન વર્ણિરાજ પણ સહજ સહજ યાદ કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિ ભણી ષટશાસ્ત્રના સારનો અદભુત ગુટકો બનાવ્યો, પોતાના પિતાને વંચાવ્યો છે, પિતા અતિશય રાજી થયા છે. આ કોઈ સામાન્ય માણસની બુદ્ધિ ન હોય કે મોટા મોટા પુરાણો ઇતિહાસો વેદનો સાર કાઢી એક ગુટકો બનાવી અને આપો સાર કાઢી દીધો. આપણે અત્યારે અપેક્ષિત આપે ને વિદ્યાર્થીઓને, 12 મહિના ભણાવ્યા હોય પછી પરીક્ષામાં કેટલા કેટલા પ્રશ્નો આવશે એ અપેક્ષિતો બની ગઈ હવે, એટલે છોકરા પછી એમાં જ ધ્યાન દે, લગભગ એમાંથી ઘણું બધું આવી જાય. એમ ભગવાન સ્વામિનારાયણે કળિયુગમાં જીવાત્માના મોક્ષ માટે અપેક્ષિત બનાવી દીધી. મહાભારતમાંથી, શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, સ્કંદ પુરાણમાંથી, આ ટૂંકું ટૂંકું, કારણ કે કળિયુગના માણસને એટલો ટાઈમ નથી, એટલો મોટું મહાભારત ક્યારે વાંચી લેશે. છાપું વાંચવાનો ટાઈમ છે, સવારમાં કાયમ એક કલાક વાંચવા જોઈએ છે ને. આપણે એને કહીએ એક વચનામૃત વાંચીએ, એક ભક્ત ચિંતામણીનું પ્રકરણ વાંચીએ, એક સત્સંગી જીવનનું પ્રકરણ વાંચીએ, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાના ઇતિહાસો વાંચીએ, તો એમાં રૂચિ નથી. જેની સાથે કાંઈ લેવા દેવા, એડવર્ટાઇઝ વાંચે ગણાય તો. ઓલી નોટિસો આવી હોય ને છાપામાં, નોટિસો આવી હોય જમીનની, એ વાંચે. તારે હું લેવા દેવા પણ, તારે હાથ પેઢી બાપદાદાને જમીન નથી, હાથ પેઢીના બાપદાદાને નથી, તું શું વાંચવા બેઠો? આપણે વાંચવાની આદત હોય તો એકાદું સત્શાસ્ત્રનું પાનો વાંચો, એમાં આપણા આપણા જીવનના સુખ સમાયેલા છે. ભગવાન શ્રી સત્શાસ્ત્રના સારનો અદભુત ગુટકો આપ્યો. ધર્મદેવ વાંચીને અતિ પ્રસન્ન થયા, અતિ રાજી થયા. વાહ, અને જે યાદ આવી ગયું કે બાલ્યાવસ્થામાં જે શાસ્ત્ર ઉપર હાથ મૂક્યો હતો, આ ભવિષ્ય સાચું થયું હોય. પરીક્ષામાં ભગવાન જાણે પાસ થઈ ગયા છે. આજુબાજુમાં દૈત્યો ભગવાનને પીડવા, ધર્મ અને ભક્તિને હણવા માટે પ્રયત્નશીલ થયા છે. ભગવાને પોતાની માયાના વિસ્તારે કરીને અનંત અસુરોનો સંહાર કરાવ્યો છે. કોઈ ભગવાનના યોગમાં આવ્યા, એની આસુરી વૃત્તિ છે એનો ત્યાગ કરાવી દીધો છે. કોઈ ભગવાનથી દૂર ભગવાનને મારવાને મિસ્થી આવ્યા તો પરસ્પર લડી અને અનંત અસુરોનો ભગવાનને સંહાર કર્યો છે. ત્યાં રહેલા અસુરોનો તો સંહાર કર્યો, પણ ભગવાને નક્કી કર્યું કે હજી ઘણા બધા અસુરો દેશ વિદેશમાં વસે છે, એનાથી પૃથ્વીનો ભાર હળવો કરવો છે, મારા ભક્તોને સુખ આપવું છે. એટલે મહારાજનું હજી પ્રયાણ છે, મનનું પ્રયાણ તો વન વિચરણ છે. દેશ પ્રદેશ હસે વિમુખરે દેતા હસે મુનિયોને દુખરે માટે સર્વેનો તારું ભાર રે એહ અર્થે છે આ અવતાર રે માટે કહીએ તજુ કહીએ પામાડું પાપીને મોહરે મારે માહો માહી તે સમોહરે.
ભગવાને નક્કી કર્યું કે ક્યારે ઘરનો ત્યાગ કરું, ઘરનો ત્યાગ કરું, અને એ ધરા ઉપર આ પૃથ્વી ઉપર અનંત અસુરો જે વિચરે છે એને માહો માહી મોહ પમાડી મારા સંતોને મારા ભક્તોને એના થકી રક્ષા કરું છું. પછી પ્રભુ ગૃહ ત્યાગવાનો તો દ્રઢ સંકલ્પ છે, પણ જ્યાં સુધી માત પિતાનો અવલંબન છે, માત પિતાનો આશરો છે, ત્યાં સુધી એને દુઃખી નથી કરવા, આ વાત નક્કી છે. મારા સંતોના દીક્ષાવિધિમાં સ્વામીએ લખ્યું છે કે જેને ભાગવતી દીક્ષા લેવી હોય, સાધુ થવું હોય, એને મા બાપની રજા ચીઠી જોઈએ. એનો આનંદ, એનો હર્ષ, એના આશીર્વાદ સાથેની રજા હોય તો એ કંઈક ઉકાળે, નકર કેટલાયનું ઊંધું વાળે હો, કેટલાયનું ઊંધું વાળે. પરાણે પૂન થાય આપણે ના કહેવત, જેના ઉપર મા બાપના આશીર્વાદ નથી એને સત્કર્મનું ફળ ન મળે, એનું ધર્મ કાર્ય નકામું થઈ જાય, એની ભક્તિ છે એનું કોઈ ફળ પ્રાપ્ત ન થાય. એટલે મા બાપ પ્રસન્ન થાય પછી એનો રાજીપો કોઈ પણ હિસાબે મેળવો.
એટલી વાત એમ થઈ તમે સાંભળો સહુ સુજાણ
કથા કહો ત્યારે કેળને શુદ્ધ બુદ્ધિને સુખ કાણ બહુએ તે હરિ કૃષ્ણના જે ચરિત્ર ધરશે હશે મહાપંચ પાત કી તોય થશે તરત પુનીત
જેવો હશો એ અનુપ છે સુભાગી સાંભળશે કાન
ત્યાર પછી નીજે વાર્તા સૌ સાંભળ થઈ સાવધાન
પ્રેમવતી બાલા ભક્તિ કહીએ ત્રણે જેના નામ
તેના તમા તપ્ત આ આવી પડતા પાન વિરામ.
માતા ભક્તિના ત્રણ નામ કીધા. નિષ્કુળાનંદ સ્વામી કહે, હવે પછીની વાર્તા કરું છું. માતા પિતાને દિવ્ય ગતિ આપવાનો દ્રઢ સંકલ્પ છે. માતા ભક્તિના શરીરે રોગરાજ નામનો જ્વર આવ્યો છે, તાવ આવ્યો છે. માતાને તાવ આવ્યો છે એટલે ભગવાન શ્રીહરિ સ્વયં માતાની સેવામાં છે.
કાર્તિક સુધી અષ્ટમી દન રે તે દી માંદા થયા માતા તન રે.
જેનું વ્રત તપે કરી દેહ રે અતિ શિથિલ થયું છે તેહ રે.
ફૂલ મૃદુલ સમા છે કાય રે અતિ કોમળ
ભગવાન શ્રી હરિ પધાર્યા છે, મૈયાના શરીરની જે પીડા છે એને દૂર કરવા માટે સત્શાસ્ત્ર નો ઉપદેશ દેવા લાગ્યા છે. ભગવાન કપિલજી એ કપિલ ગીતા પોતાની માતા દેવહૂતિને સંબોધી છે. અહીંયા માતાને સંબોધી ભગવાન શ્રીહરિ જે મૈયાને અંત સમયનો ઉપદેશ આપે છે એને સત્સંગી જીવનને શ્રી હરિ ગીતા કહી છે. ભગવાન શ્રીહરિએ સ્વયં પ્રબોધી એટલે એને હરિ ગીતા કહી છે. મૈયાને કહે છે કે મૈયા જગતમાં કઈ સુખ નથી, હવે આ શરીર તમારું ક્ષીણ થયું છે અને આ શરીરનો ધર્મ છે. પંચભૂતનું બનેલું જે શરીર છે એકવાર પંચત્વને પામી જ જાય છે. પૃથ્વી જળ તેજ વાયુ આકાશમાંથી બનેલું જે શરીર છે એ પૃથ્વી પૃથ્વીમાં જળ જળમાં તેજ તેજમાં વાયુ વાયુમાં આકાશ આકાશમાં એકવાર જતું જ રહેવાનું છે. આનો સહયોગ નિમિત્ત છે. માટે વાત જગતના પદાર્થોમાં જે મન છે એને છોડી અને ભગવાનના સ્વરૂપમાં તમારું મન લગાવો. પોતાના પુત્રનો ઉપદેશ સાંભળી ભગવાન શ્રીહરિમાં સાક્ષાત ભગવાન કૃષ્ણનું દર્શન થયું. ભગવાન ચરણની સેવા કરે છો, માતાના પગ દબાવી રહ્યા. અત્યારના છોકરાઓ નથી દબાવતા, ક્યારેક બહુ વાંસ ચડી ગયો ગળો દબાવી દે, પગ તો ખબર નહી, બહુ રાજી થઈ જાય. તો સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આનંદ કોટિ બ્રહ્માંડાધીશ્વર ભગવાન શ્રીહરિના ચરણની સેવા કરી આવી મીઠી મધુર વાતો કરે છે. મૈયાને ભગવાન શ્રીહરિમાં જ સાક્ષાત શ્રી કૃષ્ણનું દર્શન થયું. પછી પુત્રને શ્રી કૃષ્ણ જાણી રે થઈ દીનને બોલિયા વાણી રે. ભગવાન ને સ્વયં બાળ પ્રભુ ને પોતાના પુત્ર ને સાક્ષાત ભગવાન જાણી દીન થઈને વાણી બોલ્યા છે.
વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણ મને સારી રે.
તમે કહ્યું જે જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત ભક્તિ સુભાગ્ય રે.
તેનો વિધિ વિભાગ કરી રે, કહો અતિ હે તે તમે હરિ રે.
વળી સાચા સાધુનું સ્વરૂપ રે, કે જો કૃપા કરી સુખ રૂપ રે.
એમ પ્રેમે પૂછા તું પ્રેમવતી રે, ચારે બોલા હરિ રે.
નવમી નિશિ જાતા જુગ જામ રે, બોલ્યા માતા પ્રત્યે ઘન શમ રે.
ભગવાન ના સ્વરૂપ માં પ્રત્યક્ષ દર્શન ની ભાવના જયારે થઈ, ત્યારે ભગવાન શ્રી હરિ એની સામે મયા ભક્તિ બોલ્યા છે, વળી હું આવી શરણ તમારી, આપો શિખામણ મને સારી. હવે હું તમારા શરણે છું. જ્યાં સુધી માણસ શરણાગત ન થાય ત્યાં સુધી આપેલો ઉપદેશ છે જીવનસાથ ન થાય. કોઈ પણ ઉપદેશ લેવા જે માણસે બેસવું હોય એને નાનું થઈ જવું પડે. એ નાનો થાય તો જ ઉપદેશને સાંભળી શકે. એને એનું જ્ઞાનનું અભિમાન હોય, એને મોટપનું અભિમાન હોય, એના ધનનું એની સંપત્તિનું જો અભિમાન હોય તો કોઈ વાત કરે એ વાત એના જીવનમાં ઉતરે નહીં, કદાચ સામે બેસી ગયો હોય. પણ જેને જીવનસાથ જ્ઞાનને કરવું છે એને સૌથી પહેલા નાનું થઈ જવું પડે. માતા ભક્તિ આજે બાળક બની ગયા, આપો શિખામણ મને સારી, હું તમારે શરણાગત છું. અને જયારે જીવાત્મા શરણાગત થઈ જાય છે પછી બધી જ જવાબદારી ભગવાનની થઈ જાય છે, પછી તમામ જવાબદારીઓ ભગવાનની થાય છે. બાળક તો બનવું જ પડે એકવાર. જો બાળક જ્યાં સુધી બાળક રહે સાચા અર્થમાં, ત્યાં સુધી માવતર એની ખૂબ ખેવના કરે, ખૂબ સંભાળ રાખે. જેમ જેમ સમજણો થતો જાય એમ એમ એની ખેવના ઓછી થતી જાય. અણસમજુ બાળક હોય તો ટાઈમે ટાઈમે એની મા એને ખવડાવશે, પીવરાવશે, એનો ખ્યાલ રાખશે, કપડાં ધોઈ દેશે. સાજો માંદો બોલતા ના આવડતું હોય તો માને ખબર પડી જાય મારા બેટાને પેટમાં દુખે છે, એનું માથું દુખે, એ માંદો પડ્યો. બોલતો ન હોય તો પણ એને ખ્યાલ આવે, કારણ કે એકાત્મ ભાવ છે. શરણાગતિ એટલે નાનું થઈ જવું. અને જે માણસ અધ્યાત્મ જગતમાં નાનો થઈ જાય છે એ ભગવાનનો સંગી થઈ જાય છે, એ ભગવાનનો સાથી થઈ જાય છે, અને ભગવાનની બાજુમાં જગ્યા મળી જાય છે. નાનું થવું પડે. અત્યારે નાનું થવું કોઈને ગમતું નથી. મંદિરમાં થાય તો આપણે મોટા હોવા જોઈએ, કે આપણું નામ બધે લેવાવું જોઈએ, આપણું બોલાવવું જોઈએ, આપણને હાર મળવો જોઈએ, કેમ ન મળે, હું આમ. પણ આ સ્વામીએ શરણાગતિ સ્વીકારી લીધી છે. નાનું બાળક હોય ને તો એની માં પાણી ભરવા માટે જાય. પહેલાના જમાનામાં તો બેડાથી પાણી ભરવા કુએ જવું પડતું. અત્યારે તો ભગવાને બહુ કૃપા કરી, ઘરની બહાર નીકળવું જ ન પડે. નાનું અણસમજુ બાળક હોય, માથા ઉપર હેલ હોય, કેડમાં હાંડો હોય, એક હાથમાં ડોલ ને સીસણીયું હોય, અને નાનો એનો દીકરો સામો આવે અને એમ કે માં મને તેડ. કઈ રીતે તેડે? ન તેડે, બહુ માથાકૂટ કરે, આડો ઉભો રહે તો ધક્કો મારે, મીઠો ક્રોધ થાય એમ ધક્કો મારે, છોકરું પડી જાય અને પછી મળે આળોટવા. ઉભો ન થાય, રોવા મળે, આળોટવા મળે, એટલે આમ છોટી જવા માં ગઈ હોય ને આમ ધીરે ધીરે પાછું વાળો જોવે, ઉભો થયો ન થયો એટલે પાછી આવે. એ ડોલ કે સીસણી હેઠું મૂકી દે છે, છોકરાનું કાંડું પકડી એને કેડે લે છે, પછી ડોલ ને સીસણી ઉપાડશે. પણ એ 18 વર્ષનો આળોટવા મળે તો એ ભૂખ્યો થાય ત્યારે આવશે, કે હું કે એ ભૂખ્યો ત્યારે થાય ત્યારે આફડો આવશે, ક્યાં જવાનો છે. બાળક છે, શરણાગત છે, એની બધી જવાબદારી. જો તમારા પરિવારમાં અલ્પબુદ્ધિનું બાળક હોય ને તો તમે એનું બહુ ધ્યાન રાખો. બહુ હોશિયાર હોય તો કોઈ વાંધો નહીં, એનો રસ્તો કરી લે, એની ચિંતા નહીં. કલાક વાટ જુઓ પછી કે એને ક્યાંક ખાઈ લીધું હશે, કે ભૂખ્યો રહે એવો નથી. ગૌરવ લે એના મા બાપ હોય, એ ક્યાંય ભૂખ્યો રહેવો નથી, એને ખાઈ લીધું છે, આપણે જમી લ્યો. પણ જો બાળક અલ્પ બુદ્ધિ હશે, થોડું ખોટ ખાપણ વાળો હશે, એ પોતાની ક્રિયા પોતે નહીં કરી શકતો હોય, એટલે ટાઈમ એના માવતર એનું ધ્યાન રાખશે, ક્યાં ગયો, કેમ થયું, એનું ખાવાનું શું થયું છે, આ શરણાગતિ છે. એક દિવસ મહારાજ બ્રહ્માનંદ સ્વામીના ઉપર નારાજ થઈ ગયા. પડતાલમાં મહારાજ હતા. એક બ્રાહ્મણ ભગવાન શ્રીહરિની પાસે આવ્યો. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારી દીકરીને વરાવીશ, પરણાવીશ, મને થોડી સહાય કરો ને. બ્રહ્માનંદ સ્વામી ત્યાં મંદિરનો વહીવટ કરતા. મહારાજ સ્વામીને બોલાવ્યા. મહારાજ કહે છે, સ્વામી આ બ્રાહ્મણને એની દીકરી પરણાવી છે. ભગવાન બહુ દયાળુ. આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાનની દયાની ઉપર બીજા કોઈની દયા ન આવે, એટલો એટલો મહાન દયાળુ ભગવાન આપણને મળે. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. કોઈને દુઃખી જોવે ને તો મહારાજ જોઈ ન શકતા, પોતાના પહેરેલા લુગડા આપી દીધાના દાખલા છે. મહારાજ મહારાજ સેવકરામ જેવાની સેવા કરી, જો કાંઈ લેવા દેવાને મહિનો મહિનો સેવા કરી. મહારાજ એને સાજો કર્યો. મહારાજ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી બ્રાહ્મણને મંદિરના ખજાનામાંથી 500 રૂપિયા આપી દેજો. 500 રૂપિયા? સ્વામીને તો આઘાત લાગી ગયો. હો આ મનમાં એ સમયના 500 રૂપિયા, હો અત્યારના નહીં, આ 200 વર્ષ પહેલાની વાત છે. કેટલા રૂપિયા થાય? અરે આ મંદિરનું આટલું મોટું કામ હાલે છે, કડિયા દાડિયાના પગાર ચૂકવાનો હોય, માલ લાવવાના હોય, વસ્તુના પદાર્થના જોઈએ, આને બધા જમાડવા રમાડવાના, માણ થોડાક થયા છે, અમે 500 આપી દઉં, વાહે વધે. હું મનમાં એવું થયું, મહારાજને આગળ કઈ હાના તો કરાય નહીં, બ્રાહ્મણને એક બાજુ બોલાવી અને 200 જાય પણ કે 200માં તો થઈ જ જાય ને, કેમ એ વખતમાં તો લગ્ન થઈ જાય, 200 રૂપિયા તો બહુ મોટી વાત હતી, 2 લાખ જેવા થાય. એ તો વાત પતી ગઈ. મહારાજને સમાચાર મળ્યા, સ્વામી મારી આજ્ઞા હતી 500ની, સ્વામી આપ્યા 200. મહારાજ નારાજ થઈ ગયા. સ્વામીને બોલાવીને કહે છે, સ્વામી જોળી ઉપાડો, હવે તમારે મારી સાથે આવવાનું છે, ગઢડા આવી જવાનું છે, જોળી અહીંથી ઉઠાવો. સ્વામી એક ક્ષણમાં ઉઠાવી લીધી. આ ત્યાગનું સ્વરૂપ કહેવાય, હો આ ત્યાગનું સ્વરૂપ કહેવાય. અત્યારે જો 100 મહિના રહી ગયા પછી બદલીની વાત આવે એટલે ધમ પછાડા થાય. ઈ હે ના કહે, જે અમે હજી એટલા ટાઈમ થયો છે, અમારે હેના નીકળી, અમે હેના ઉભા થાય, અમે હેના મૂકીએ. સ્વામી નીકળી તો ગયા પણ મનમાં બહુ દુઃખ થયું. સ્વામીને ખ્યાલ આવ્યો કે મહારાજ નારાજ છે, એનું કારણ શું હોય? મહારાજની આજ્ઞા મેં લોપી, મારા માટે નથી લોપી. સ્વામીએ તો વિવેક બુદ્ધિ એવી વાપરી કે ભગવાનના મંદિરનું જ કામ હાલે છે ને, ક્યાં મારે મારો આશ્રમ બનાવવો છે, ક્યાં મારી સંસ્થા પોતાની બનાવી છે, આ તો ભગવાનનું કામ થાય છે. પણ છતાં મહારાજને ગમ્યું નહીં. એટલું મમત્વ તો સાધુને જોઈએ નહીં મહારાજ, કે મારા સાધુને એટલું મમત્વ ન જોઈએ કે જે મમત્વ મારી આજ્ઞાથી ઉપર હોય. વેણ એટલે સંતોએ લખ્યું, વચન લોપી જાણે સુખ લેશું રે. વચન વિધિમાં નિષ્કુળાનંદ સ્વામીએ જ લખ્યું છે, વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કહેશું કહેવાને જો રહેશું રે, વચન લોપી જાણે સુખ રહેશું રે. મહારાજનું વચન લોપીને સુખી કોણ થયું આ જગતમાં? કોઈ સુખી નથી થયું. સ્વામીને બહુ દુઃખ થયું મનમાં કે મહારાજ નારાજ થઈ ગયા, હવે રાજી કેમ થાય? વડીલને રાજી કરવા હોય તો બાળક બની જવું પડે, મોટાને રાજી કરવા હોય તો એની આગળ તમે કાલાવાલા કરવા માંડો. જો આપણે ત્યાં કૂતરું હોય ને, કૂતરું એને ખબર પડે માલિકને કેમ રાજી કરાય, એ તમારા પગમાં આળોટવા મળશે, પૂછડી પટપટાવા મળશે, તમારો પગ ચાટવા મળશે, એટલે તમને એમ થાય કે આના ઉપર રાજી થવાય. મહારાજ ચાલી નીકળ્યા, સ્વામી ચાલી નીકળ્યા. સવારમાં વહેલા સ્વામી ઉઠ્યા, મારો ભગવાન રાજી કેમ થાય. અને સ્વામી સવારમાં વહેલા ઉઠી સ્નાન વિધિ કરી, મહારાજની મૂર્તિ હૃદયમાં, સાથે હૃદયમાં મહારાજની આજ્ઞા લોપ્યો એનો આઘાત છે, આંખમાં આંસુ છે, અને મહારાજની આગળ ગાવા લાગ્યા છે.
અધમો ધારણ વિનાશી તારા બિરુદની બલિહારી રે, અધમો ધારણ અવિનાશી તારા, અધમો ધારણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે, અધમ ઉધારણ અવિનાશી તારા.
સ્વામી એક પછી એક કડી ગાય છે. આપણે આખું કીર્તન તો સમયા ભાવે ન લઈએ, પણ સ્વામી બાળક કેવા બની ગયા અને ભગવાન રાજી કેવા થઈ ગયા એ બતાવ. શરણાગત જીવાત્મા થઈ જાય તો પરમાત્માનો કેટલો રાજીપો થાય.
હે જેવો તેવો તો એ પુત્ર તમારો અણ સમજુ અહંકારી રે.
જેવો તેવો તો એ પુત્ર તમારો અણ સમજુ અહંકારી રે. પેટી પડ્યો પાળવો, પેટી પડ્યો તે અવશ્ય પાળવો. વાલમ જુઓ વિચારી રે, અધમ ઉધારણ અવિનાશી તારા. અધમ
ઉધારણ અવિનાશી તારા,
અહંકારી પેટ પડ્યો તે અવશ્ય પાળવો. વાલમ જોવો વિચાર અનળ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે. બાલકને જનની સમ બીજું નહીં હિતમાં જગકારી. ભગવાનને માં બનાવી દીધી બ્રહ્માનંદ સ્વામી. માં એક જ તત્વ એવું છે કે બાળક ગમે એટલા ગુના કરે તો પણ માને રાજી થતા વાર ન લાગે. ગમે એટલા ગુના કરીને આવ્યો હોય પણ માને રાજી થતા વાર ન લાગે. આજે આ માં છે એ ભગવાનનું બીજું સ્વરૂપ છે, યાદ રાખજો. માં ભગવાનથી ઉપર છે એટલે બ્રહ્માનંદ સ્વામી ભગવાનને કીધું, જેવો તેવો તો પુત્ર તમારો. નકર નામ કે જેવો તેવો તો ચેલો તમારો. બ્રહ્માનંદ સ્વામી ચેલા હતા, પુત્ર હતા. મહારાજ ક્યાં બ્રહ્માનંદ સ્વામી દત્તક લીધા હતા, જન્મ પણ નહોતો આપ્યો, છતાં બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે જેવો તેવો તો પુત્ર તમારો. અણ સમજુ અહંકારી, પેટ પડ્યો તે અવશ્ય પાળવો. વાલમ જુઓ વિચારી, હું તો અહંકારી છું, હું તો પાપી છું, પણ તમારે પેટ પડ્યો છે, હવે તમારે રાખ્યા વગર છૂટક્યો નથી. અનળ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે. બાળકને જન્મની સમય બીજું નહીં જગમાં હિતકારી રે. અનળ એટલે અગ્નિ, અહી એટલે સર્પ. નાનું અણસમજુ બાળક હોય ને, રમતું હોય, એમાં સર્પ નીકળે તો બાળકને સર્પનો ભય ન હોય. નિર્દોષ બાળક છે, સર્પને પકડવા એને એમ કે રમકડું છે, મજા આવશે એટલે પકડવા જાય. એની માં બાળી જાય એટલે દોડીને બાળકને તેડી લે. બાળક રડે, દમ પછાડા કરે, સર્પને પકડવા દે, સર્પનો પકડવા દે. અગ્નિને અડવા માટે જાય, અગ્નિનો સ્પર્શ કરવા માટે જાય. બાળક રડે, માએને અડવા ન દે. શેરડીએ રમતા અથડાતા છોરા રાખે દાવા રે. સબળ થઈ કોઈ લીએ ચૂંટિયા તો માતા જાય મેકાવા રે. બ્રહ્માનંદ સ્વામી આ ગર્ભિત શબ્દો મહારાજને કહે છે. મહારાજ નાના બાળકો શેરડીમાં શેરીમાં રમતા હોય ને એટલે ઘણા માથે ભારે છોકરા હોય એટલે મહારાજ જેવા ગરીબ હોય ને એને ચીટિયા ભરીને રોવરાવે. કે મહારાજ મનમાં કે ભારે ગરીબ ભારે ભોળા, એને ચીટિયા ભરીને રોવડાવે. કે એની માને ખબર પડે એટલે મા એને મુકાવા જાય, એને છાનો રાખે. મહારાજને કહે છે કે મોહની મમતાની આ જે કામની ક્રોધની લોભની જે મમતરૂપી મિત્રો છે ને એ બધા ચીટિયા ભરે છે મહારાજ. હવે તમે નહીં છોડાવો તો કોણ છોડાવશે? તમે નારાજ થઈ જશો તો અમારા ઉપર રાજી કોણ થશે? બ્રહ્માનંદ સ્વામી બાળક બની ગયા. શું બની ગયા? મારસથી મોટા હતા હો, અને છતાંય બ્રહ્માનંદ સ્વામી બાળક બની ગયા છે. બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રહે. અને કહેવાય છે કે મહારાજ પછી રાજી થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી ઉપર તો મહારાજ પછી એટલા રાજી થયા એમ કહેવાય છે, કદાચ કોઈના ઉપર રાજી નહીં થયા હોય. બ્રહ્માનંદ સ્વામીને તો મહારાજ એવું કીધું કે જ્યાં સહજાનંદ હશે ત્યાં બ્રહ્માનંદ હશે. મહારાજને શરીર છોડવું તો બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મોકલી દેવા પડ્યા. એમની હાજરીમાં શરીરનો ત્યાગ ન કરી શકે એટલો બધો એને એમ કહેવાય કે ભગવાનની સાથે બ્રહ્માનંદ સ્વામીનો પ્રેમ ભાવ હતો, એટલી ભક્તિ હતી. કે મારે એની હાજરીમાં હું શરીર છોડીશ તો એ શરીરને રાખી જ નહીં શકે. બધાને આશ્વાસન આપી શક્યા મહારાજ, તો બ્રહ્માનંદ સ્વામીને આશ્વાસન ન આપી શકત? બધા સંતોને પગે અંગૂઠે હાથ અડાડ્યા મહારાજે કે મારી પાછળ કોઈ દેહનો ત્યાગ નહીં કરો, હું બધાને ધીરજ ધારીશ. મહારાજ કે હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન હો ને, તો મારા ગયા પછી કોઈને ઠેસ નહીં વાગવા દો, કોઈને લોહીનું ટીપું નહીં નીકળવા દઉં, કોઈને શરીર નહીં છોડવા દઉં. તો શું બ્રહ્માનંદ સ્વામીને એવું ન કરી શકત મહારાજ? બોલો, એને એકને બાકાત રાખ્યા, એના માટે જુનાગઢ મહારાજાને મોકલી દેવા પડ્યા. એ બ્રહ્માનંદ સ્વામીનો કેવો પ્રેમ હશે, કેવો ભાવ હશે, એ કલ્પનાતીત વસ્તુ છે. એટલે સ્વામીએ મહારાજને રાજી કરી લીધા. પણ મહારાજ રાજી ક્યારે થયા? એ શરણાગત થયા ત્યારે. અને આપણે સંતોએ લખ્યું, શરણાગત પ્રાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે. જીવાત્મા ભગવાનને શરણે થઈ જાય છે એટલે એના કરોડો કરોડ પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય છે. શરણાગતિ રૂપી ચિનગારી અડે મોટો જબર દારૂનો ઢગલો પડ્યો હોય પણ એમાં એક તણખો અડી જાય તો દારૂનો ઢગલો રાખ થઈ જાય. એમ જીવાત્મા ચાહે એટલા કર્મે, એની તાકાત હોય એટલા એને કુકર્મ કર્યા હોય, પણ એકવાર ભગવાનનો શરણાગત થઈ જાય એટલે કર્મના બંધનથી મુક્ત થઈ જાય. આજે મૈયાએ ખુદ ભગવાન શ્રીને કીધું છે, વળી હું આવીશ તમારે, હું આવી શરણ તમારી રે, આપો શિખામણ મને સારી રે. હું હવે તમારા શરણે આવી છું. માં કહે છે મને શિખામણ આપો. શિખામણ છોકરાઓને આપવાની હોય કે માવતરને આપવાની હોય કયો? પણ આજે માં ભગવાનની આગળ બાળક બની ગયા છે, શરણાગત થઈ ગયા છે. મને સાચા સાધુનું લક્ષણ કહો, કોને સેવવાથી ભગવાનને ભજી શકાય? ભગવાન શ્રી હરિએ સંતોના અદભુત લક્ષણ બતાવ્યા. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી બહુ નથી લખ્યા, અગાઉના પ્રકરણમાં આપણે આવી ગયા, વાંચી ગયા. એક એક અધ્યાયથી પાંચ અધ્યાય સત્સંગી જીવનના છે એને હરિગીતા કહેવામાં આવે છે. દેવા માતાને જ્ઞાનનું દાન રે, કહી હરિગીતા ભગવાન રે, પંચ વાતે કર્યો તે પ્રબોધ રે, જેને સાંભળતા વાધે મોદ રે. મહારાજ કહે છે, તેહના છે પંચ અધ્યાય રે, કહ્યું પ્રથમના અધ્યાય માય રે, સ્વધર્મ સહિત ભક્તિ જેહરે, થાય સાધુના સંગથી તેહરે. મૈયાને કહે છે કે મા, જેને ભગવાનના ધામના અધિકારી થવું છે એને ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી જોઈએ. પહેલો ઉપદેશ દીધો, સ્વધર્મે સહિત ભગવાનની ભક્તિ. ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતી પ્રજા. ઉપનિષદ વાક્ય છે કે માણસ જો ધર્મનું ધારણ કરે છે તો ધર્મ એની રક્ષા કરે છે, એના કર્મની રક્ષા કરે છે, એના સર્વ પ્રકારે છે ધર્મ છે એની રક્ષા કરે છે. સ્વામિનારાયણ ભગવાન પણ ગાદીની સિંથ્યા. ગુરુદેવ રામાનંદ સ્વામીના 14મા સભામાં સૌથી પહેલા ધર્મનો જ ઉપદેશ કર્યો. એટલે શાસ્ત્રોએ લખ્યું છે કે માણસમાં પશુમાં ફેર શું છે? માણસમાં એક ધર્મ નામનું તત્વ છે. માણસના જીવનમાંથી ધર્મ નામનું તત્વ કાઢી લેવામાં આવે તો માણસમાં પશુમાં કઈ ફેર રહેતો નથી. માણસ કઈ મારું તારું એનો વિવેક સમજી શકે છે, પશુને કઈ ખ્યાલ નથી. માણસમાં એક સિક્સ સેન્સ હોય છે, એક છઠ્ઠી દ્રષ્ટિ હોય છે. આજના યુગમાં એ બિલકુલ સાફ થઈ ગઈ છે. પહેલા એક એક યુગ એવો હતો કે માણસને અગાઉ ખબર પડી જતી આવું જ થશે અને એવું થતું. હવે આપણને ખબર નથી પડતી એ વસ્તુ, કૂતરાને ખબર પડે. જો તમે માણસની બુદ્ધિ જ્યાં નથી પહોંચતી ત્યાં કૂતરાની બુદ્ધિ પહોંચે. બોમ્બ કે કોઈ મૂકી દીધું હોય તો ડોગ સ્કોડ આવે. શું આવે? ડોગ સ્કોડ. જેને એને ભણાવ્યો છે એની સિક્સ સેન્સ નથી ચાલતી, પણ કૂતરું અહીં કહી દે છે કે અહીંયા આ છે, અહીં નથી, અહીંયા આ વસ્તુ છે. કારણ કે એને એક તાર બનાવવામાં આવ્યો છે અને એક જ વસ્તુ શીખવવામાં આવી છે જીવનમાં. માણસનો બુદ્ધિનો સ્તર ઓછો થતો જાય છે, કારણ કે હવે બધું જીવન યંત્રવત થવા લાગ્યું છે. યંત્ર માણસના હાથ પગ આંખ બધું યંત્ર થઈ ગયું. યંત્ર ન હોય તો માણસ સમાપ્ત થઈ જાય. એટલે અમેરિકામાં હમણાં કંઈક વાવાઝોડું આવ્યું, તે 24 કલાક લાઇટ ન રહી તો અડધું અમેરિકા ગાંડું થઈ ગયું એમ કહેવાય છે. કે આપણે ત્યાં લાઇટ હતી જ ક્યાં પહેલા હતી? આપણા વડીલો વગર લાઇટ જીવતા ને સુખી જીવન જીવતા. એ તો તમે 50 વર્ષ પહેલાના વડીલો એની યુવાનીની વાત તમે સાંભળો, એના સુખી જીવનની વાત સાંભળો, પછી અત્યારે તમે કરો. આપણે દુનિયામાં ગોત ગોત કરીએ, સુખ કઈ જડતું નથી, સમજણ સત્સંગના અભાવે આવતી નથી, અને એ હિસાબે માણસને સુખ મળતું નથી. સૌથી પહેલો ઉપદેશ આપ્યો છે કે તમે ધર્મને ધારણ કરો, ધર્મમાન માણસ છે એ સુખી થાય છે. સાધુના લક્ષણ એ ધર્મ ક્યાંથી મળે? તો કે જે ધર્મવાન સાધુ હોય, ભક્તિવાન સાધુ હોય, એના યોગમાં રહેવાથી માણસને ધર્મનું જ્ઞાન થાય છે. બીજા અધ્યાયમાં સાધુના લક્ષણ જોજો, તમે જેવું તેવું જેનું તેનું ખાઈને આવો ને, પછી તમારા મનની સ્થિતિ જોજો. અન્નનો સીધો જ માણસના મન ઉપર અસર થાય છે. અમને થાય ને, રસોઈયું કાયમ હોય ને, કાયમ કોઈક રસોઈ એવી ભારે આવી ગયું હોય ને તો અમને ચેન ન પડે. કે સારા સારા ઘરનું ન આવ્યું હોય, કઈ કુકરમાં કરીને આવ્યો હોય ને, માનતા કરીને આવ્યો હોય, કે સાધુને જમાડી સામે પાપ કર્યું હોય, અને એ પછી સાધુને જમાડવા આવે. મારા મોટા ગુરુ પુરાણી સ્વામી નરનારાયણ દાસજી કાયમને માટે નિયમ હતો કે રસોઈ હોય ને તે દિવસે આખા અમારા મંડળમાં બધા બેસીને 11-11 માળા ફેરવતા. રસોઈ જે દિવસે જમીએ નીચે હરિભગત નું, તે દિવસે 11-11 માળા ફેરવો કે, અને 11 માળા ફેરવીને એને એનું ફળ આપો કે, એનું કઈ કર્મ હોય એ બળે, એક એક સમાપ્ત થાય, નાશ થાય. આ બધી પરંપરા વડીલો પાસે હતી, આપણે તો થયા છે આળસુ, નથી થતું. મનમાં યાદ આવે ઘણી વાર, તો કોઈ કોઈક વાર થઈ જાય છે, પણ કાયમ નથી થતું. તમારે આગળ સ્વીકારવામાં વાંધો એટલા માટે નથી કે તમે અમારા છો, તમારે આગળ ખોટું બોલીને અર્થ પણ નથી ને, પણ ગુરુ કાયમને માટે સામે બેસાડતા હો. નાના પાર્ષદો હોય, ભગત હોય, તો બધાને 11-11 માળા ફરજિયાત ફેરવવાની. કારણ કે જેનું તેનું જેવું તેવું, કેવા કર્મથી કેવા ધર્મથી આવ્યું છે, કેવા આશયથી આપણને જમાડવા આવ્યો એ નક્કી નથી. માનતા તો ચોરે કરે છે કે હારી ચોરી થાય તો ભગવાન ને ઘેર આટલું ધરી જાય છે, એનો જ ગલ્લો લૂંટવા આવ્યો હોય તો પછી માનતા એને ભગવાન આ મંદિર નો ગલ્લો લૂંટવા આવ્યો હોય અને બીજા મંદિર ની માનતા કરી હોય. એટલે શાસ્ત્ર એમ કહે છે વર્ણાશ્રમ નો ધર્મ છે ને સહજ માણસે પાળવો, જેનું ન ખપતું એના ઘરનું ન ખાવું. એનાથી થાય શું છે? જેના ઘરનું જેવું ખાઈને આવો ને એવો વિચાર આવશે તમને. આ નિયમ છે, કારણ કે ત્યાં પવિત્ર અપવિત્ર ગાળેલું ચોળેલું છે કે નહીં આપણને ખબર નથી. એટલે જેને સત્સંગીના દીકરા દીકરીએ તો કોઈ દિવસ બહારનું ક્યાંય ન ખવાય. વચ્ચે ટીવીમાં આવ્યું પેલું પાણીપુરીનો લોટ કેમ બાંધે છે, વચ્ચે છાપામાં મુંબઈની ઘટના આવી હતી, જે તમે ઓલા પાઉંભાજી શું કહો છો એવું બધું ખાવ ને, તો હડેલમાં હડેલ જે શાકભાજી હોય હડેલમાં હડેલ એ લોકો લઈ આવે છે. તમે ઘેરે આમ જો ડાઘો નો પડવા દેતા હો, ઘેરે ભૂલમાં ભાઈ શાકભાજી લાવ્યા હોય ને એમાં એક ડાઘા વાળી કઈક વસ્તુ આવી ગઈ તો તતડાવી નાખો તમે. એને લેતા આવડે છે, ભાન છે, કોઈ દી લીધું છે એમ કે તતડાવી નાખો તમે. પણ તમે જ્યાં તૈયાર આમ તૈયાર ખાવા જાઓ છો એના પાછળ ક્યારે જોયું તમે? એ કઈ રીતે બનાવે છે, એની બનાવટ શું છે, એમાં કેટલી ચોખ્ખાઈ રહે છે, એમાં કેટલી સફાઈ રહે છે એ તમે જોયું? સડેલું હડેલું હાવ 10 વાગે 11 વાગે 11:30 માર્કેટ ઉભી થવાની હોય ને, પછીનું જે વધ્યું હોય ને એ જ લઈ જાય બધા. આ લોકો નાખી દેવાનું હોય એમ પાણીના ભાવે લઈ જાય, પછી એ રાંધે, પછી એ બનાવે, અને તોય આપણે હોંશે હોંશે ખાઈ પાછા. અને વખાણે બહુ કરી, ભાઈ ફલાણી પાઉંભાજી તેનું નામ જવા દો કે એના પીઝાની તો વાત જ નહીં કે, કારણ કે એવો સ્વાદ ન આવે, કારણ કે એમાં હડો હોય, એમાં ઈડું હોય, એમાં જીવ મરેલા હોય, કપાયેલા હોય. એ હિન્દુના દીકરાએ કોઈ દી ખાધું ન હોય, એ આપણા શરીરમાં આવે. એટલે બને ત્યાં સુધી બહારની વસ્તુ ખાવાનો આગ્રહ ન રાખશો. શરીર પણ બગડશે, મન પણ બગડશે, વિચારો બગડશે, કર્મથી ભ્રષ્ટ થઈ જઈશું આપણે. એટલે બીજા અધ્યાય વર્ણ આશ્રમ રે ધર્મ કહી દેખાડ્યો તેહનો, માતાને બીજા અધ્યાયમાં વર્ણાશ્રમના ધર્મ બતાવ્યા, ત્રીજા અધ્યાય જીવાત્મા જ્ઞાન રે કહ્યું માતા પ્રત્યે ભગવાન રે, વળી પરમાત્મા જે શ્રી કૃષ્ણ રે કહ્યું જ્ઞાન થઈ તેનો પ્રશ્ન રે, માતાને ત્રીજા અધ્યાયમાં આત્મા પરમાત્માનું જ્ઞાન કહ્યું છે, દ્વાસુપર્ણા સાયુજા સખાયો સમાને વૃક્ષે પરિશસ્વ જાતે તયોરણ્ય પ્રિપલમ સ્વાદુ અતિ અનસનન્યો અભિચાકસી, જીવ અને પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા બે તત્વ લક્ષ્ય, જીવ ગમે એટલો મહાન થાય પણ ભગવાનનું સ્થાન ન લઈ શકે, માટે જીવાત્મા એ ભગવાનની ભક્તિ કરી એના ધામનો અધિકારી થાય, એના ધામમાં જઈ શકે, એના અખંડ દર્શનનો સુખી થઈ શકે, એ મુક્ત બની શકે, પણ એ પરમાત્મા ન બની શકે, જીવાત્મા અને પરમાત્માનું અદભુત જ્ઞાન આપ્યું છે. ચોથે અધ્યાયે કહ્યું સુખ રૂપરે વૈરાગ્યનું સ્વરૂપ અનુપરે, તેહ વૈરાગ્ય જે થકી થાય રે કહ્યા તેહના સર્વે ઉપાય રે, ચોથા અધ્યાયમાં વૈરાગ્યનું લક્ષણ બતાવ્યું, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુસુ, જગતના પદાર્થમાં અપ્રીતિ, ભગવાનના સ્વરૂપ સિવાય અન્ય પદાર્થમાં અપ્રીતિ, આને વૈરાગ્ય કહેવાય. અને નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ કીર્તનો લખ્યા છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જી, કપડા ત્યાગવાથી સંસાર ત્યાગ નથી થઈ જતો, યાદ રાખજો, ખાલી કપડા બદલી નાખવાથી, ખાલી આશ્રમ બદલી નાખવાથી સંસાર ત્યાગ નથી થઈ જતો, વૈરાગ્ય નથી આવી જતો, વૈરાગ્ય છે અંદર થી આવે, પછી ઘણા ગમે એવા કપડા પહેર્યા હોય, દાદા ખાતરે ક્યાં ભગવા લગડા પહેર્યા હતા, છતાં દાદો મહા ત્યાગી હતો, જનક મહા ત્યાગી હતા, જેના ઇતિહાસો લખાણા, જેના શાસ્ત્રો લખાયા, ગ્રહેપી પંચેન્દ્રિય નિગ્રહ પરમ તપ, સંસારમાં રહ્યા થકા પણ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી અને જગતના પદાર્થમાં અરુચિ રાખી અને ભગવાનનું જે ભજન કરે છે એને વૈરાગ્ય કહેવામાં આવે છે, ત્યાગ કર્યા પછી એને યાદ ન કરવું, આનું નામ વૈરાગ્ય છે. આપણે આપ્યા પછી ભૂલતા નથી, મોટું બોર્ડ મરાવીએ પાછા ફલાણા તરફથી આ હોજ બનાવવામાં આવ્યો છે, આ વાવાના તરફથી ગાળવામાં આવી છે, મોટા દાનના બોર્ડ નો લાગે તો આપણને મજા ન આવે, બોર્ડ લાગે તો વાંધો નહીં, પણ ત્યાંથી જયારે જયારે નીકળીએ સાથે હોય ને લાંબો હાથ કરીને બતાવીએ, જો આ આપણું છે, હાથ પેઢીના દાદા એનું કરેલું હોય ને તો બતાવી કે અમારા હાથ પેઢીના દાદા એ, જો અહીંયા આપણે ઓલા મંદિર ફરતા લેખ લખાય ખબર, થાળ ના રસોઈના, તે ગણાય કેદુનું દેવાનું બંધ કરી દીધું છે, એને ચાર પેઢીના દાદા એનું નામ હોય ને તો પકડી પકડીને એના હગાવા લાવ્યો ને બતાવે, જો આપણા દાદા અહીંયા 250 રૂપિયા આપ્યા છે કે એમ કરીને બતાવશે. અરે ભગવાનના દાન સામે ક્યારે કોઈ જોયું? ભગવાને જે દાન કર્યું એના માટે કોઈ જોયું? આપણે કઈ કોઈ કામ કરીએ એટલે આભાર વિધિ કરીએ, પછી શું કરીએ, ફલાણા ભાઈ નો ખૂબ ખૂબ આભાર કે એમણે આપણા ગામમાં આટલી મહેનત કરી, આટલું કરી દીધું, મોટી વાવ ખોદાવી હોય તો એમાં મોટું બોર્ડ મારીએ કે ફલાણા ભાઈ આ વાવ કરાવી છે, આ તળાવ કર્યો, પણ પાણી આપ્યું એનું નામ ન લીખે, ઊંડી 6 ફૂટ વાવ ખોદાવો પણ પાણી ન આવે તો એ વાવમાં હું ધૂપકામ રહે? જેને પાણી આપ્યું એને આ સૂર્યનારાયણ નું અજવાળાનું બિલ નથી આવતું, કોઈ દી એનો આભાર માનવાની કોશિશ કરીએ? આપણે ઓલામાં તો યુનિટ ફરે એટલે મહિને મહિને બિલ આવી જાય, તરત જ બિલ વધારે આવે એટલે ઘરમાં વોર્નિંગ આપીએ, પંખા લાઈટ ઓછી બાળવી, ટાઈમે બંધ કરવું, કે થોડુંક હાથે કરો નકરા મશીન વાપરો, કે આ બિલ કેટલું આવે છે, તૂટી જાય છે, પણ ભગવાને નક્કી કર્યું હતું કે હું જે પ્રકાશ આપું છું એનું બિલ મહિને આવશે, તો એનો આભાર માનીએ આપણે કોઈ દી? ખરેખર જેને આપ્યું છે એનો તો આપણે આભાર નથી માનતા, સવાર સાંજ બે વાર જે ભગવાનનો આભાર નથી માનતો એ માણસને મનમાં સુખ નથી થતું ક્યારે. સવારમાં ઉઠીને નાહી ધોઈ પૂજા પાઠ કરવા જોઈએ, ભગવાનના મંદિરે આભાર માનવા જવા જોઈએ કે ત્યાં સુવરાયો અને પાછો મને જગાડ્યો એનો આભાર માનવો જોઈએ, નકર ઘણા હુવી જ રહે છે પછી જાગતા નથી, પછી છોકરાઓ લઈ જાય બહાર અને ફૂકી મારે, પછી આખો દિવસ જેને આપણને જીવાડ્યા એનો સાંજે આભાર માનવો જોઈએ. બોસ નો કેવો, તરત જ આભાર માનો, બોસ તમારા હોય કોઈ ધંધામાં વ્યવહારમાં નોકરીમાં તો બોસ નો આભાર માનવા જાવ, બોસ તમને ધન્યવાદ કે મને નોકરી રાખ્યો, પણ જેને હકુચા રાખ્યા છે આપણને એનો આભાર નથી માનતા. આપણે માયાનું જોર વધ્યું છે, વળી પરમાત્મા જે શ્રી કૃષ્ણ રે કહ્યું તેનું જ્ઞાન થઈ પ્રશ્ન રે. ચોથે અધ્યાયે કહ્યું સુખ રૂપરે વૈરાગ્યનું સ્વરૂપ અનુપરે તેહ વૈરાગ્ય છે થકી થાય રે કહ્યા તેહના સર્વે ઉપાય રે. વૈરાગ કે થકી થાય? ભગવાનના સંતના યોગે વૈરાગ થાય. જે ભગવાનનો પરમ નિષ્કુળાનંદ સ્વામી એટલે વૈરાગ્ય મૂર્તિ, જેને આગળ ઉપમાં લાગી હો જેને વૈરાગ્ય મૂર્તિ કહેવાય. જગતનું એક પદાર્થ જેને હેડ્યું નહીં નકર મહાન બહુ સંતતા એમ કહેવાય. કોઈ મેણા ટોણા મારે સંતો નીકળે ને એટલે પેલા તો સત્સંગ નવો નવો એટલે બધા સ્વીકાર ન કરે એટલે સાચી ખોટી વાતો કરે. કોઈ એમ કે ખાવા ધાન નહીં હોય એટલે બાવા થઈ ગયા. કોઈ એમ કે મા બાપ નહીં હોય એટલે બાવા થઈ ગયા. કોઈ કે વાંધો હશે એટલે બાવા થઈ ગયા. કોઈ કે આટા નહીં હોય એટલે બાવા થઈ ગયા. આવી લોકો મર્મની વાતો કરતા. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યવાન હોવા છતાં એક દિવસ બોલી ગયા, સંતો સાંભળો સાચી વાર્તા, નથી લીધો ભૂખે ભેખજી. આ ભૂખે ભેખ નથી લીધો, વાડી હતી ઘોડી હતી, દસ બાર ડોબા ઘેરે હતા કે પાંચ મને પૂછતા, આખા ગામનો કારભાર કરતો હતો, સરપંચ હતો કે. પણ જયારે ભગવાનમાં સ્વરૂપમાં મનની વૃત્તિ લાગી ગઈ ત્યારે જગતનું તમામ પદાર્થ અસાર સમજી લીધું અને પછી આ ભેખ લીધો છે. ખાવા નહોતું મળતું ને ભેખ લીધો છે એવું નથી હો. આજકાલ લોકો એવું વિચારતા હોય છે કે સાધુ હું કેમ થઈ ગયા છે, આટા ઓછા છે, કઈક મેળ નહીં હોય, કઈક ખોટ જ ખોળે માણસ, ખોટ જ ખોળે. તમે વિચારો તમારું 10-12-15-20 વર્ષનું છોકરો 8-10 હજાર 20 હજાર રૂપિયા કમાય અને એનું જીવન જીવી શકતો હોય તો આ સાધુ બેઠો છે એનું પેટનું કરી શકે એટલું ન કરી શકે એવું હોય? અને અહીંયા બેઠા હોય શું બેસી જ રહેતા હોય એવું તમે માનો છો? અરે આય 18-18 કલાક ભગવાનની સર્વિસની સેવા કરે છે. 18-18 કલાક તમારે તો ટાઈમ હશે સર્વિસનો, નોકરીનો. શનિ રવિની રજા હશે, વેકેશનમાં 15 દિવસ એ મોજ કરી આવશો, ઉટી જશો, તૂટી જશો, પછી ક્યાંય ક્યાંય જઈ આવશો. કયો સાધુને તો 12 મહિનાની 365 દિવસની સર્વિસ. કાંઈ નક્કી નહીં ક્યારેક ક્યાં ગામડામાં જવાનું થાય, ક્યાં પ્રસંગ છે, ક્યાં ઉત્સવ છે, ક્યાં કાર્ય છે, ક્યાં